मुगत हुआ है मन, द्वैत भाव व्यवहार में स्पष्ट जना तो हवा छता है। जीवन ना संबंधों में जे स्थूल अने जड़ता ने स्थान छे ते ब्रह्मणा हवा छता है ए व्यावहारिक छे। व्यवहार में प्रतीक की उपासना हमेशा थती है। मूर्ति ये ईश्वर नु प्रतीक छे, आपणे उपासना करीए छे परमात्मा नी, इष्टदेव नी, ईश्वर नी, एना प्रतीक स्वरूप मूर्ति ने आपणे स्थूल भावे सिम्बॉलिक जेने अंग्रेजी में कहीए छे। तो आ शरीर ए पण जे सूक्ष्म चेतना छे सर्वव्यापक एनु प्रतीक छे शरीर। राष्ट्र छे, राष्ट्रनो ध्वज ए राष्ट्रनु प्रतीक छे सम्मान माटे। ध्वज ए राष्ट्र नथी, सम्मान राष्ट्रने आपवामां आवे छे ध्वजना प्रतीकना माध्यमथी। एम शरीर पण वैश्विक व्यापक चेतनानु प्रतीक छे, जेने आपणे अंग्रेजीमां सिम्बॉल कहीए छीए। बधो आदर जेम ध्वजने अपाय छे एनी आमान्य ध्वजनी रखाय छे। कोना माध्यमथी? ध्वजना माध्यमथी राष्ट्रनी आमान्य, राष्ट्रनु सन्मान। एम स्थूल शरीर भले भौतिक छे छताय ये आत्मानु प्रतीक छे, अने प्रतीकना माध्यम थी आपणे ए वैश्विक चेतनाने आदर आपी शकीए। प्रतीक छे तो उपासना थाय छे। प्रारंभमां ज्यां अज्ञान अवस्था छे, ज्यां साधक अवस्था छे, त्यां उपासना माटे कोई पण प्रतीक नु माध्यम मूर्ति नी आवश्यकता पड़वानी। अने ज्यां सुधी उपासना माटे कोई साधन नी जरूर पड़े, प्रतीक नी जरूर पड़े, त्यां सुधी द्वैत रहेवानी। ए द्वैत ने धीमे धीमे अभ्यास थी समझण पूर्वक अद्वैत तरफ ले जवानु छे। भक्त अने भगवान, स्वामी अने सेवक ए द्वैत भाव छे, साधक अवस्था मां छे त्यां सुधी। पण ज्यारे स्वरूप नुं भान थई जाय, साधक अवस्था छूटी जाय, त्यारे जीव अने ईश्वर एक बीजा मां ओतप्रोत थता द्वैत भाव नाश पामे अने अद्वैत नुं स्वरूप स्वरूपानुसंधान एने प्राप्त। अने ए छे सारूप्य अवस्था, जे जगत मां सर्वव्यापक सूक्ष्म चेतना छे एनाथी हूँ जुदो नथी, ए चेतनानी वच्चे ज हूँ छू अने चेतना मारा पोतानामां छे। पण ए संबंधने नुं माध्यम शरीर छे ए मात्र भौतिकतानुं प्रतीक छे। प्रतीकनुं अपमान एटले राष्ट्रनुं अपमान आपणे गणीए छीए। एम स्थूल भावो शरीर साथेना संबंध व्यवहारोमां पण स्थूलनुं मान अपमान थया करतुं होय छे। स्थूलने सत्कार पण आपवामां आवतो होय छे। तो ए जे सन्मान सचवाय छे એની પાછળ રહેલી સૂક્ષ્મતા છે, જ્યાં સૂક્ષ્મ ચેતનાએ સ્થૂલ પ્રતીકનો સંબંધ છોડી દીધો પછી કશું જ કામ નથી। ચુનાવમાં ચૂંટણીમાં એક પ્રતિક હોય છે, પણ એ પ્રતિકનું કામ પતી ગયું, એનાથી કામ લઈ લીધું, પછી એ પ્રતિક નકામું થઈ જાય એમ. આ પ્રતિક સિમ્બોલ દ્વારા જે કામ પતી જાય પછીથી નકામું બની જાય છે, કચરો થઈ જાય. તાત્પર્ય એ જ્ઞાન દ્રષ્ટિએ જોતા પ્રતિકની કોઈ કિંમત નથી, પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો પ્રતિક એક પ્રતિનિધિ છે સન્માન ધારણ કરવા માટેનું, અને સન્માન ધારણ કરનાર પ્રતિક છે, પ્રતિનિધિ છે, અને પ્રતિનિધિને આદર આપવો જ રહ્યો. જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી શરીર સાથેના સંબંધોમાં એના આત્માને દુઃખ ન થાય, એનો આત્મા ન ગવાય, એ પ્રકારનો વ્યવહાર અને વર્તન આપણું હોવું જોઈએ. એના આત્માને દુઃખ ન પહોંચે એ પ્રકારનું આપણું કર્તવ્ય હોય. સ્થૂલ ભાવમાં હંમેશા દ્વૈત રહેવાનું, અને શરીર છે ને ત્યાં સુધી શરીરના બધા ધર્મો, શરીરના બધા વ્યવહાર એ દ્વૈત ભાવ રાખશે જ. પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજણ કેળવીને સ્થૂલના ભાવને મિટાવી દઈ, સ્થૂલને નો આધાર લઈને સૂક્ષ્મમાં જવાનું છે, અને સૂક્ષ્મમાં જવા માટે સ્થૂલને ધારણ કરી રાખી એને એના બધા જ ધર્મો પાળવા પડશે, એને બધું જ સન્માન સુખ આપવું પડશે જ્યાં સુધી છે ત્યાં સુધી. જે કંઈ ક્રિયાઓ અને વ્યવહાર થાય છે એ બધો જ શરીરના માધ્યમથી થાય છે. શરીરમ યદવ આપનોતિ યજ્ઞાપિત્વા મદીશ્વર ગૃહીતૈતાને સંયમ, એનાથી ગ્રહણ કરે છે, એનાથી જ બધો વ્યવહાર. પણ મૂળ વાત ત્યાં છે કે જે દોને દસ, દો એટલે દ્વૈત, હું અને તું, રાગ અને દ્વેષ, જીવ અને ઈશ્વર, આ જે દ્વૈત છે એ આપણી સમજણમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ. જ્યાં સુધી દ્વૈત સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આસક્તિ નથી જતી, ભયંકર કુટિલતાઓ રહેવાની, રાગ દ્વેષ રહેવાના વ્યવહારને કારણે. પણ જીવનમાં જીવ અને ઈશ્વર, સ્થૂલ અને ચેતન, શરીર અને આત્મા જે છે એની સાથેના ભેદને સ્પષ્ટ કર્યા પછી વાસ્તવિકતા શું છે એની પૂરેપૂરી સમજણમાં સ્થિરતા આપણી પોતાની હોવી જોઈએ. જેટલી સ્થિરતા કેળવીશું, જેમ હંસ પાણી અને દૂધ જુદા કરી નાખે છે, એમ આપણી બુદ્ધિ પણ હંસ જેવી રહેવી જોઈએ, અને માન સરોવરમાં, મનરૂપી સરોવરમાં એ ફરે છે, અને ત્યાં અગાડી વિવેક અને અવિવેક, શુદ્ધ અને અશુદ્ધ એ બેને જુદું પાડનાર છે જે એ માન સરોવરના રહેવાસી હંસ. અને હંસ એટલે એ આપણી ચેતના, આપણી ચેતના એટલું સ્પષ્ટ કરે કે આ જળ છે, આ ચેતન છે, આ સૂક્ષ્મ છે, આ સ્થૂળ છે, એમાંથી કયું વાસ્તવિક છે અને કયું સ્વપ્ન છે એનો નિર્ણય આપણી સમજણ કરી શકે તો જ એ દો ને દસ, દો જે દ્વૈત એ મિટાવી શકે. મોટે ભાગે જીવનના વ્યવહારમાં સ્થૂલ ભાવો છે ત્યાં સુધી દ્વૈત રહ્યા જ કરવાનું વ્યવહાર, પણ દ્વૈત ત્યારે જ મટે કે જ્યારે વ્યવહારથી પર થઈ ગયો. અને વ્યવહારથી પર ત્યારે જ થવાય એ સ્થૂલમાંથી મુક્ત થવાય. શરીર યાત્રા આપી જતે ન પ્રસિદ્ધિ અકર્મણા. જ્યાં સુધી શરીરધારી કોઈ પણ વ્યક્તિ છે એ ચેતના, શરીરધારી ચેતના ક્યારેય પણ પોતાના સૂક્ષ્મ સાથેના ભાવને સંપૂર્ણ સંપન્ન નથી કરી શકતી. જ્યાં સુધી શરીરમાંથી મુક્ત ન થાય એ પરમ મુક્ત છે, પણ જીવન મુક્ત થવા માટે શરીરમાં હોવા છતાંય એ જ્ઞાન, એ આત્માનુસંધાન એની પાસે આવું હોવું એટલું જ આવશ્યક છે. આત્માનુસંધાન વડે જ આપણે જીવતે જીવતા જીવન મુક્તિનો આનંદ મેળવી લેવાનો છે. પણ એ સ્થૂલ ભાવો જે આપણા છે એ સ્થૂલ ભાવોની અંદર હું અમુક છું, જુદો છું, આ ઘરમાં રહેનારો હું વ્યક્તિ અલગ છું, આ ઘર એ રહેવાનું મારું સ્થાન છે, એ જે આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ તેમ આત્મચેતના પણ એટલું સમજે કે આ શરીર એ ઘર છે, ઘર એ હું નથી, એમ આત્મા પણ કે આ શરીર તે હું નથી પણ એમાં રહેવા વાળો હું એક છું, ઘર એ મારું સ્વરૂપ નથી, ઘરમાં રહેનારો હું ઘરથી જુદો છું, એમ આ શરીર એ મારું હું એ મારું સ્વરૂપ નથી પણ એ ઘરમાં રહેનારો હું કોક જુદો છું. આ સમજણ દોને દ્વૈત એ જ્યારે પ્રસ્ફુટિત ન થાય, સંપૂર્ણ આપણે એને સમજીને ધારણ ન કરી શકીએ ત્યાં સુધી અશાંતિ અને સુખ દુઃખ એ બધું જ આપણા જીવનની અંદર ગૂંચળાની માફક રહેવાનું જ, અને એ ગૂંચળાની અંદર આપણે પણ ગૂંચાવાના અને અટવાવાના ફસાવાના, બિલકુલ સ્પષ્ટ છે, એમાંથી બહાર નીકળી જ નહીં શકાવાનું. અને નીકળવું હોય તો એનો એક જ ઉપાય, મારા શ્રી કહ્યું કે સદગુરુ મોએ આન મિલે જબ સલંગ ઉઠા એક ચિંતા, એમાંથી સળંગ એની સાથેના સંબંધે જ આપણે એનામાં એક થઈ શકીશું. પણ જ્યાં સુધી એની સમજ નહીં હોય ત્યાં સુધી એનું સ્વરૂપ આપણને નહીં સમજાય, આત્માનું સ્વરૂપ ત્યાં સુધી સ્થૂલભાવમાં જ રહેવાનું. આ શરીર એટલે જ હું, અને મારું આ નામ, મારો આ પરિચય, આત્માને નામરૂપ નથી. નામને રૂપ જે છે તે શરીરને છે. એના માટે કહ્યું કે કહા કહું ઉનકા ગુણ, એનો ગુણ કેવી રીતે કહી શકું સમજ્યા વગર. અને સમજ્યા પછી પણ જ્યારે એને વ્યક્ત કરવું છે પણ શબ્દો નથી, વાણી નથી. ઉપનિષદો પણ એ જ વાતને સ્પષ્ટ કરે છે, એ અત્યંત સૂક્ષ્મ ચેતના આત્માને પરમને ઓળખાવવા માટે કોઈ વાણી નથી, કોઈ શબ્દો પણ નથી. જો લક્ષ્મણદાસજી મહારાજ આત્મના સ્વરૂપને જાણીને એને ધારણ કરીને આટલું સ્પષ્ટ કરતા હોય, એને કહી શકાય એવું છે જ. દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર શરીર સુખ ભોગવતા હોય છે, અને શરીર સુખ પોતાની સમજણ પ્રમાણે ઊંચામાં ઊંચી રીતે સારામાં સારી રીતે એ સુખ ભોગવતા હોય, પણ એનો સ્વાદ બીજાને નહીં કહે કોઈ દિવસ, એ પોતે જ માણ્યા કરશે. એનો અનુભવ, એ સુખનો આનંદ એ પોતે જ એનો રસ આસ્વાદ લીધા કરશે, પણ બીજાને નહીં કહે. એમ આત્માનુભૂતિ જે છે એથી પણ પર છે, એથી પણ ઊંચા પ્રકારનું સુખ છે કે જેનું વર્ણન તમે કરવા ઈચ્છો તો પણ ન કરી શકો. કેમ કે અંતર્મુખ થઈ ગયા છો, એની અંદર ભળી ગયા છે, બોલવા વાળો જુદો જ રહેતો નથી. જે એના જ સ્વરૂપમાં ભળી ગયો પછી પોતાના વખાણ કોણ કરશે? અને પોતાના વખાણ કરીએ તો એને સારું કોણ કહેશે? અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મમાં ભળી ગયા પછીથી હું બ્રહ્મ છું એમ એક કહેવાની પણ એને જરૂરત નહીં રહે, અને જો કહેવા જશે તો અદ્વૈત થઈ જશે. ઉપનિષદમાં જનક રાજાએ એક વિદ્વાન તત્વવેત્તાઓનો એક સભા બોલાવી, એમાં એક ઇનામ રાખ્યું કે જે બ્રહ્મને ઓળખાવી શકે એ આ બધી ગાયો લઈ જાય ઇનામમાં. ગાર્ગીને, ઉદ્દાલકને, આરુણીને બધા જ આવીને બેઠેલા, અષ્ટાવક્રને બધા જ બેઠા, અને ત્યાં ભરદ્વાજજી પણ આવ્યા, યાજ્ઞવલ્ક પણ આવ્યા, અને સભામાં હજુ તો આવીને બેઠા. કોઈ પણ પ્રશ્નને ચર્ચા પૂછાય તે પહેલા પોતાના શિષ્ય ઉદ્દાલકને, આરુણીકને કહે છે આ બધી ગાયો આંકી જાઓ આપણા આશ્રમમાં, કે હજુ તો કઈ ચર્ચા નથી થઈ, બ્રહ્મને સિદ્ધ નથી કર્યો, તમે જીત્યા કેવી રીતે, ઇનામ કેવી રીતે તમે લઈ જઈ શકો? જેને કોઈને પ્રશ્ન કરવો હોય આવીને પ્રશ્ન કરે, એટલે ગાર્ગીએ સામે આવીને પ્રશ્ન કર્યો. તો કહે છે ચૂપ રહે, જો હવે પછી આગળ બોલીશ અને આ પ્રશ્નનો ઉત્તર તને અહીંયા જ મળી ગયેલો છે, તારા એક તારા માથાને 1000 ટુકડા થઈ જશે. બ્રહ્મને જે ઓળખી નથી શકતું એને સિદ્ધ કેવી રીતે કરી શકવાનું? લઈ જાઓ બધી ગાયો, બ્રહ્મ બોલવા માટે નથી, અદ્વૈત છે. અહમ બ્રહ્માસ્મિ કહ્યું તો પણ જુદો પડી જાય, બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું એમ કે તો પણ બોલનારો અને અંદરનો છે જુદો પડી જાય. માત્ર અદ્વૈત આખરે અષ્ટાવક્ર જનક રાજા સહિત બધાને એનો સ્વીકાર કરી લેવો પડ્યો, અને કોઈ પણ ચર્ચા સિવાય સભા પૂરી થઈ ગઈ. લઈ જાવ બધી ગાયો. એટલે અદ્વૈતને સિદ્ધ કરવા માટે શબ્દો નથી, માત્ર છે એ સ્થિત છે એ અવસ્થા. હું બ્રહ્મ છું એમ ક્યારે કહ્યું એને? વેદના ઋષિએ અહમ બ્રહ્માસ્મિ કહી દીધું, કે ત્યાં અગાડી પોતે સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે એમાંથી કશું જ જુદું નથી, અને અહમને પણ કાઢી નાખ્યો, માત્ર બ્રહ્મને રહેવા દીધું. દ્વૈતને સંપૂર્ણ એમાંથી ઉન્મૂલન એની બાદબાકી થઈ, ઉખાડી જ નાખવું પડે પછી ના રહે. આટલી સમજણ આપણા જીવનની અંદર સ્પષ્ટ થઈ જાય તો એ અદ્વૈત સિદ્ધ થાય, અને અદ્વૈત સિદ્ધ થયા પછીથી આત્માનું અદ્વૈત થઈ ગયું, પછી ઇન્દ્રિયો અને વિષયો, 5 ઇન્દ્રિયો અને એના 5 વિષયો, 2 ને 10, એ 10ને પણ ઓળખી લેવા પડે, ખોટ રહે આમ સમજણ પડી ગઈ જીવનમાં. ત્યાં ઇન્દ્રિયો છે અને આ ભોગો છે, જે કાંઈ ભોગો ભોગવાઈ રહ્યા છે, અને ઇન્દ્રિયો દ્વારા શરીર અને મનને જે સુખ મળી રહ્યું છે એમાં વાસ્તવિકતા કેટલી? એ સુખ જેને આપણે સુખ માની લીધું છે, એ વિષયોમાં સુખનો રસ કે સુખનું સ્વરૂપ અંદર સમાયેલું છે ખરું? કે જીભ ઉપર મૂક્યું ત્યાં સુધી એને રસાસ્વાદ મળ્યો, પણ જીભને એ 2 ઇંચથી નીચે ઉતરી ગયા પછી અને ફરી જો બહાર આવે તો એની કોઈ કિંમત? ક્ષણભંગુરતા, સ્વાદેન્દ્રિયની ક્ષણભંગુરતા સ્પષ્ટ સમજાઈ ગઈ, અને એ અતિશય જો અંદર પેટમાં ગયું તો દુઃખી કરશે, હેરાન કરશે. એટલે ઇન્દ્રિયો રસની ઇન્દ્રિય પરથી જે કોઈ આહારનો સ્વાદ મળ્યો, એનો આનંદ મળ્યો, એ શાશ્વત નથી. એ તો પેટ જીભથી નીચે ઉતર્યો એટલે ક્ષણભંગુર થઈ ગયો, અને પછી જો ઉલટી થઈને બહાર નીકળે તો એની સામે જોવાનું મન ન થાય. સમજવાનું એ છે કે આપણી પંચ ઇન્દ્રિયોના પાંચે પાંચ વિષયોથી ભોગવાતો જે કોઈ ભોગ, એ અનુભવ પ્રમાણે દરેક વ્યક્તિને માટે ક્ષણભંગુર છે, શાશ્વત નથી. માણસ પોતાના જીવનમાં શાશ્વત સુખ શોધવા માટે નીકળ્યો છે કે દુઃખ ક્યારેય જોઈતું જ નથી, એ તો દરેકના જીવનમાં છે એક ધ્યેય, કે દુઃખ જોઈતું જ નથી. હું આંખ વડે જોઈને, કાન વડે સાંભળીને, મોં વડે ખાઈ પીને બોલીને માત્ર સુખ ભોગવું, માત્ર સુખ ભોગવું, હાથ પગથી સ્પર્શથી સુખ ભોગવું, મારે દુઃખ જોઈતું જ નથી, માત્ર સુખ મળે, આવો એક ધ્યેય દરેક વ્યક્તિ પોતાના જીવનમાં લઈને નીકળેલો હોય છે. પણ શરીરની ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા ભોગ સુખ અને એનો આનંદ એને સંપૂર્ણ સંતોષ આપી શકતો નથી, એને તૃપ્ત પણ નથી કરી શકતો. અને એટલા માટે ભૂખ જાગે અને એ ભૂખને સંતોષ્યા પછી એમાં અસંતોષ રહ્યા કરે. એટલે ઇન્દ્રિયોના ભોગ, ઇન્દ્રિયોના સુખ એ શાશ્વત નથી એમ દરેકને અનુભવતું રહે. જીવનનો ફેરો એમને ભોગટમાં ન જાય, નકામો ન જાય, એટલા માટે જીવન યાત્રાના રસ્તે આટલા બધા અનુભવો કરી લીધા પછી જો એને સમજણ ન કેળવાય જીવનમાં અને એની એ જ રીતે ડાફોરિયા મારતો ડફોર પોતાનું જીવન પૂરું કરી લે, પોતાના સ્વસ્વરૂપને ન સમજી શક્યો, ન ઓળખી શક્યો, ન એનું અનુસંધાન કરી શક્યો, જીવન ફેરો નકામો ગયો. આ બધું દ્વૈત જ્યાં સુધી શરીરની અંદર જીવનમાં પડેલું છે, વિચારોમાં દ્વૈત પડેલું છે, ત્યાં સુધી આત્મા સુધી પહોંચી શકાશે નહીં. અને વ્યર્થ એના જીવનને એ વેડફતો હશે, ભટકતો હશે. સુખ શોધવા માટે જે દિશા તરફ દોડે એ દિશા તરફ દોડીને ત્યાં સુખાનુભૂતિ કરવા માટે જઈને સામે દિવાલે અથડાય પથરામાં, ત્યારે ખબર પડે આ તો પથરો છે, આમાં સુખ નથી, પાછો આવે. બધી દિશાઓમાં દોડી ચૂક્યો, દશે દિશા તરફ એ દોડ્યો, પછી કોઈ અવધૂત વિભૂતિ એ મહાપુરુષે અગિયારમી દિશા બતાવી કે તું અગિયારમી દિશા તરફ જશે. દસ દિશા તો ખરી, ચાર દિશા, ચાર ખૂણા, આકાશ અને પાતાળ, દસ ખરા, અગિયારમી દિશા ક્યાં શોધવા જશો કે જ્યાં ગતિ કરવાની, કે આ દિશામાં જાઓ એમ કહેવામાં આવે. નવમી દિશામાં જાઓ, દસમી દિશામાં જાઓ, પણ જયારે અગિયારમી દિશા કરે તો અગિયારમી દિશા કઈ, કઈ રસ્તે થઈ જઈશું અગિયારમી દિશામાં, જડશે ખરી અગિયારમી દિશા, જડશે કોઈ. અંતરયાત્રા, અંદર જતા રહો એ અગિયારમી દિશા. આ દિશા જલ્દી કોઈને નહીં જડે અને જલ્દી એ દિશા હાથમાં પણ નહીં આવે. તો ત્યાં અગાડી અગિયારમી દિશામાં અંદર યાત્રા કરતા અદ્વૈત મળશે, પણ બાકીની દસે દિશામાં તમારો વ્યવહાર દ્વૈત વાળો હશે. અને એ આપણને ક્યારે પણ તૃપ્તિ નહીં કરી આપે, અતૃપ્ત રહેશે. ઇન્દ્રિયો પણ અતૃપ્ત રહેશે અને ભોગો પણ અધૂરા રહેશે. માણસ ભોગોથી ક્યારે તૃપ્ત થઈ શકતો નથી. તો આ દો ને દસ તો ફૂટ રહે, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના ભોગો અને જે સ્થૂલ દ્વૈત છે વ્યવહારનો, એ આ મળીને બાર. એનો આપણને અનુભવ જ્ઞાન થઈ જવું જોઈએ કે આ વાસ્તવિકતા છે, અને એનાથી હું પોતે જુદો છું, પર છું, એવા પ્રકારની સ્પષ્ટ સમજણ માણસને ક્યારે દુઃખી નહીં કરે, ક્યારે અશાંત નહીં કરે. જ્યારે પણ વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ ચીજ વસ્તુને પોતાની માની લે છે ને, ત્યારે એને મેળવવાનો, એને કેળવવાનો, એને સાચવવાનો, એને વાપરવાનો આ બધો વ્યવહાર કરવો પડે છે, અને બધામાં એને ઉપાધિ અને અશાંતિ સાથે સાથે જ રહેવાની, જુદી નહીં પડે. તો આવો વ્યવહાર જ્યાં સુધી આપણને સમજાય નહીં અને આસક્તિ રહ્યા કરશે, ત્યાં સુધી આપણી જડતા આપણે નીકાળી શકીએ. ચેતના છે, સૂક્ષ્મ ચૈતન્ય છે, પણ એ આ જળ શરીરમાં બેઠેલું છે, અને જળ શરીર જે કંઈ જીવે છે, જે કંઈ વ્યવહાર કરે છે, એ સૂક્ષ્મના સંબંધે અને એના એના આધારે કરે છે. સૂક્ષ્મનો આધાર હોય જ નહીં તો આ જળ શું કરવાનું છે? અને એટલા માટે તો એને જ્ઞાનીઓ જીવતું મળદું કહે છે, એને હાલતું ચાલતું મળદું, એમાંથી ચેતના નીકળી કઈ જ નહીં. તો એ જે સ્થૂલ ભાવ જ્યાં સુધી શરીર સાથેના સંબંધોમાં છે અને વ્યવહાર છે, ત્યાં સુધી એમાંથી જુદો પડી શકતો નથી માણસ, અને જુદા પડવા માટે સમજણ કેળવવી પડે, અને સમજણ કેળવીને મૃત્યુ આવે તે પહેલા, શરીરથી છૂટીએ તે પહેલા વ્યવહારથી છૂટવું પડે, અને વ્યવહારથી છૂટીશું ને તો જીવન મુક્તિનો આનંદ જરૂર મળશે. વ્યવહાર કેવી રીતે છોડવો? એને વ્યવહારને ઉપલગ રાખવો, અંદર ન ઉતરવા દેવો. કોઈ પણ કાર્ય કરીએ, કરવાનું ખરું, પણ એની અંદર એટલી બધી આસક્તિના મૂળ ન નખાઈ જવા જોઈએ ઊંડાણ, કે જ્યારે એને બહાર કાઢીને ત્યારે આખું અંદરથી કાળજું પણ ખેંચાય, ત્યારે રે મરી ગયા. કેમ કે આસક્તિના મૂળ એટલા ઊંડા નખાઈ ગયા ને, કે અંદરની વેદના એટલી થાય કે એને આ શરીરની અંદર રહી નહીં શકે. તો વ્યવહાર આપણો એવો ઉપલગ હોય કે જેનાથી ક્યારે પણ દુઃખ કે અશાંતિ આપણને સ્પર્શે નહીં, આપણી જે શાંતિ છે, આપણી અંતર્મુક્તાના જે ભાવો છે, એમાં આસક્તિ સહેજ પણ ખલેલ ન પહોંચાડે, વિક્ષેપ ન કરે, એવો વ્યવહાર વ્યવહાર આપણને ક્યારે પણ વિક્ષેપ ન કરવો જોઈએ. પછી ભલે ને જે થતું એ થયા કરે. ભગવાન અર્જુનને એ જ વાત કહે છે કે અર્જુન, તને જે વ્યામોહ ઉત્પન્ન થયો છે, નહીં લડું એની વાત કરું છું, પણ તારા સૂક્ષ્મ સ્વરૂપને સંભાળીને તારે જે કરવાનું છે એ કરે જા. ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્. ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કામ કરે છે, તું તારું કામ રસ્તે ચાલતા જ નીકળ્યા હઈએ અને છોકરા તોફાન કરતા, ભલે એમનું તોફાન કરે છે, આપણે આપણા રસ્તે એની સામે નજર નથી કરતા, આપણે ક્યાંક રસ્તો